એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આપ સૌનું સ્વાગત છે. આજે આપણે એક એવા વિષય પર એનો ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ જે આપણા સૌના જીવનને ક્યાંક ને ક્યાંક સ્પર્શી રહ્યો છે, ભલે આપણે એને બરાબર સમજીએ કે નહીં. ઇન્ટરનેટ ઓફ થિંગ્સ એટલે કે IoT.
હા,
અને આ ચર્ચાનો આધાર છે સેમ્યુઅલ ગ્રીનગાર્ડનું પુસ્તક ધી ઇન્ટરનેટ ઓફ થિંગ્સ.
બિલકુલ, અને આ વિશે ખરેખર બહુ જ મહત્વનો છે સમજવો. કારણ કે જો IoT હવે ખાલી નવા ગેજેટ્સ કે પેલા સ્માર્ટ ઉપકરણોની વાત નથી રહી, એનાથી ઘણું વધારે છે. એમ કહી શકાય કે તે આપણા ભૌતિક અને ડિજિટલ વિશ્વને એક તાંતણે બાંધી રહ્યું છે. એક એવો માળખું બની રહ્યું છે જે આપણી રહેણીકરણી, આપણો વ્યવસાય અને આપણો સમાજ સુધા એને મૂળભૂત રીતે બદલી રહ્યું છે. આ કોઈ નાનો સૂનો ફેરફાર નથી.
સાચી વાત, જબરદસ્ત ફેરફાર નાને છે. તો ચાલો આ સફર શરૂ કરીએ. સૌથી પહેલા જેમના દૃષ્ટિકોણથી આ આખો વિષય સમજવાના છીએ એ લેખક સેમ્યુઅલ ગ્રીનગાર્ડ. એમના વિશે થોડું જાણીએ, કોણ છે?
હા, ચોક્કસ. સેમ્યુઅલ ગ્રીનગાર્ડ એ એક અનુભવી પત્રકાર છે, લેખક છે, સંશોધક પણ છે ઘણા દાયકાઓથી. એમ કહો કે ટેકનોલોજી, વ્યવસાય અને સમાજ આ ત્રણેય કેવી રીતે એકબીજા સાથે જોડાયેલા છે એના પર લખી રહ્યા છે.
અચ્છા,
અને એમની ખાસિયત શું છે ખબર છે? એ બહુ જ જટિલ લાગતી ટેકનિકલ વાતોને પણ એકદમ સરળ ભાષામાં સમજાવી શકે છે, સામાન્ય માણસ સમજી શકે એ રીતે.
હા, એ બહુ જરૂરી છે.
બિલકુલ, એ ખાલી ટેકનોલોજી શું છે એમ નથી કહેતા, પણ આપણા જીવન પર એની શું અસર પડશે એ સ્પષ્ટ કરે છે. અને વાયર્ડ, ફાસ્ટ કંપની જેવા મોટા પ્રકાશનોમાં એમના લેખો તમે વાંચી શકો છો.
એટલે કે ટેકનિકલ જ્ઞાન તો છે જ, પણ સમાજ પરની અસરની સમજ પણ છે. તો આ પુસ્તક લખવા માટે એ કઈ રીતે બીજાઓથી અલગ પડે છે? શા માટે એમનો મત જાણવો રસપ્રદ છે?
કરતા નિષ્પક્ષ રહે છે, જિજ્ઞાસુ દ્રષ્ટિકોણથી જુએ છે. હાઇપ શું છે અને વાસ્તવિકતા શું છે એ ભેદ પારખી શકે છે. બીજું, એમને વ્યાપાર જગતનો સારો એવો અનુભવ છે, એટલે IoTને ખાલી એક ટેકનોલોજી તરીકે નથી જોતા.
અચ્છા,
પણ એનાથી જે આર્થિક ફેરફારો આવશે, જે નવી બિઝનેસ સ્ટ્રેટેજી બનશે, એના પર પણ એમનું ધ્યાન છે.
અને ત્રીજું કારણ શું કહ્યું?
ત્રીજું, અને એ પણ મહત્વનું, કે આ પુસ્તક MIT પ્રેસની એક ખાસ સિરીઝ એસેન્શિયલ નોલેજ એટલે કે આવશ્યક જ્ઞાન શ્રેણીનો ભાગ છે.
MIT પ્રેસ.
હા, અને આ સિરીઝનો હેતુ જે છે કે જે જટિલ વિષયો છે એને સામાન્ય બુદ્ધિશાળી વાચકો માટે સંક્ષિપ્તમાં અને સરળ રીતે રજૂ કરવા. એટલે આ પુસ્તક એમાં સામેલ થયું એ જ બતાવે છે કે ગ્રીનગાર્ડ આ વિષયના જાણકાર છે અને અઘરી વાતને સહેલી બનાવી શકે છે. એક ભરોસાપાત્ર ગાઈડ જેવા છે આ IoTની દુનિયામાં.
બરાબર, ખૂબ સરસ. તો હવે આવીએ પુસ્તકના મુખ્ય વિચાર પર. આ પુસ્તક દ્વારા ગ્રીનગાર્ડ શું કહેવા માંગે છે? એમની સેન્ટ્રલ આર્ગ્યુમેન્ટ, મુખ્ય દલીલ શું છે IoT વિશે?
પુસ્તકનો જે હાર્દ છે, જે સૌથી મહત્વનો સંદેશ છે, તે એ છે કે IoT એટલે ખાલી નવા નવા ગેજેટ્સ ભેગા કરવા એવું નથી. મહેરબાની કરીને એને એમ ન જુઓ. ગ્રીનગાર્ડ કહે છે કે IoT એક મૂળભૂત, એકદમ ટ્રાન્સફોર્મેટિવ, પરિવર્તનકારી માળખું છે, એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવું, જે આપણા ભૌતિક અને ડિજિટલ વિશ્વમાનને એવી રીતે જોડી રહ્યું છે જે પહેલા ક્યારે નહોતું બન્યું.
પહેલા ક્યારે નહીં.
હા, અને એની સરખામણી પણ નાની સૂની નથી કરતા.
બરાબર.
એ કહે છે કે આ પ્રિન્ટિંગ પ્રેસ, ટેલિફોન કે પછી ઇન્ટરનેટ જેવી ક્રાંતિ છે.
ઓહો, પ્રિન્ટિંગ પ્રેસ કે ઇન્ટરનેટ જેટલી મોટી? આ તો બહુ મોટો દાવો કહેવાય. આટલું બધું પરિવર્તન કેવી રીતે લાવી શકે આ IoT?
કારણ કે જુઓ, આપણે શું કરી રહ્યા છીએ, આપણી આસપાસની લગભગ દરેક ભૌતિક વસ્તુમાં, પછી એ ઘરનું થર્મોસ્ટેટ હોય કે ફેક્ટરીનું મોટું મશીન હોય કે પ્લેનનું જેટ એન્જિન હોય, એ બધામાં આપણે સેન્સર નાખી રહ્યા છીએ.
સેન્સર એટલે જે માહિતી મેળવે.
હા, જે અનુભવે. પછી એક્ચ્યુએટર, જે કાર્ય કરે. અને કનેક્ટિવિટી એટલે કે જોડાણ. આ બધું ઉમેરી રહ્યા છીએ. આનાથી શું થાય છે? ગ્રીનગાર્ડના શબ્દોમાં કહીએ તો, આપણે જાણે આખા ગ્રહ માટે એક ડિજિટલ નર્વસ સિસ્ટમ બનાવી રહ્યા છીએ.
ડિજિટલ નર્વસ સિસ્ટમ.
હા, એક એવી સિસ્ટમ જે ભૌતિક દુનિયાને ફીલ કરી શકે, એના વિશે વાતચીત કરી શકે, એનું વિશ્લેષણ કરી શકે અને એના પર કોઈ ક્રિયા પણ કરી શકે. અને આ આખી પ્રક્રિયામાં એટલો બધો ડેટા પેદા થાય છે અકલ્પનીય માત્રામાં કે જે કાર્યક્ષમતા, સુવિધા અને કંઈક નવું કરવા માટેની અપાર શક્તિઓ ખુલી નાખે છે.
એટલે કે ભૌતિક દુનિયા જે પહેલા મૂંગી હતી એને હવે ડિજિટલ અવાજ અને સમજ મળી રહી છે એમ કહેવાય.
બરાબર, એકદમ સચોટ.
તો પુસ્તકનો મુખ્ય ઉદ્દેશ્ય શું ગણવો? વાચક શું અપેક્ષા રાખી શકે આ પુસ્તક વાંચ્યા પછી?
મુખ્ય ઉદ્દેશ્ય સ્પષ્ટ છે. આઈઓટી ખરેખર શું છે, એ શા માટે આટલી મોટી ક્રાંતિ છે અને એના આપણા વ્યવસાય, સમાજ અને અંગત જીવન પર શું ઊંડી અસરો, સારી અને ખરાબ બંને પડશે એ સમજાવવું. ગ્રીનગાર્ડ જે પેલો માર્કેટિંગનો ઘોંઘાટ છે ને,
બહુ હોય છે,
અને જે અઘરા ટેકનિકલ શબ્દો છે એનાથી આગળ જઈને આઈઓટીના મૂળભૂત સિદ્ધાંતો અને એના પરિણામો સમજાવવા માગે છે. આ પુસ્તક આપણને, એટલે કે સામાન્ય નાગરિકો અને ગ્રાહકોને, વધુ જાણકાર બનવામાં મદદ કરે છે.
અને પુસ્તક આ વિષયની સફર કેવી રીતે કરાવે છે? એનો ફ્લો કેવો છે? શું એ બહુ ટેકનિકલ બની જાય છે વચ્ચે?
ના, એ જ એની ખૂબી છે. બહુ ટેકનિકલ નથી, એકદમ લોજિકલ અને સરળ રીતે આગળ વધે છે. પહેલાં તો આઈઓટી શું છે એની સ્પષ્ટ વ્યાખ્યા આપે છે, એટલે કે ભૌતિક વસ્તુઓનું નેટવર્ક જે સેન્સર, સોફ્ટવેર વગેરેથી ઇન્ટરનેટ પર ડેટાની આપ લે કરે. પછી એ સમજાવે છે કે આ શક્ય કેમ બન્યું, કયા બિલ્ડિંગ બ્લોક્સ એટલે કે કયા મૂળભૂત તત્વો ભેગા થયા, જેમ કે નાના અને સસ્તા સેન્સર, પાવરફુલ પણ સસ્તા પ્રોસેસર, વાયરલેસ નેટવર્કની પહોંચ, પેલું IPv6 એડ્રેસ, ક્લાઉડ કમ્પ્યુટિંગ, બિગ ડેટા એનાલિટિક્સ, આ બધાની વાત કરે છે.
ઓકે, એટલે પહેલા પાયો સમજાવે છે
અને પછી,
હા, પાયો મજબૂત કર્યા પછી એના ઉપયોગો પર આવે છે.
સ્માર્ટ હોમ, આપણે જે પહેરીએ છીએ વેરેબલ્સ, કનેક્ટેડ કાર, સ્માર્ટ સિટીઝ અને ખાસ કરીને ઇન્ડસ્ટ્રીયલ આઈઓટી,
IIoT.
હા, ઇન્ડસ્ટ્રીયલ આઈઓટી જે ઉત્પાદન, સપ્લાય ચેન, ખેતી આ બધામાં ક્રાંતિ લાવી રહ્યું છે. આ બધું ઉદાહરણો સાથે સમજાવે છે. પણ ગ્રીનગાર્ડ ખાલી સારી વાતો નથી કરતા.
અચ્છા, એ પણ છે.
હા, એ પછીના પ્રકરણોમાં પડકારો અને જોખમો પર પણ ગંભીરતાથી ધ્યાન આપે છે, ખાસ કરીને સાયબર સિક્યોરિટી, પ્રાઇવસી, ડેટા કોનો એવા નૈતિક પ્રશ્નો, અને છેલ્લે ભવિષ્યમાં શું, ખાસ કરીને AI અને 5G સાથે IoT ભળશે ત્યારે શું થશે એની વાત કરે છે.
ઘણો વ્યવસ્થિત અને વ્યાપક અભિગમ લાગે છે. ચાલો હવે થોડા ઊંડા ઉતરીએ. પ્રકરણ 1, વસ્તુઓની દુનિયા, આમાં મુખ્ય વાત શું છે?
આ પ્રકરણ આખો પાયો નાખે છે. ગ્રીનગાર્ડ અહીં જ સ્પષ્ટ કરી દે છે કે ભાઈ, આઈઓટી એટલે ખાલી ઇન્ટરનેટવાળું ફ્રીજ કે ટોસ્ટર નથી, એનાથી કંઈક મોટું છે.
હા,
આ એવી દુનિયા બની રહી છે જ્યાં ભૌતિક વસ્તુઓને જાણે ડિજિટલ અવાજ મળી રહ્યો છે. અહીં એ સાયબર ફિઝિકલ સિસ્ટમ્સનો ખ્યાલ આપે છે.
સાયબર ફિઝિકલ સિસ્ટમ્સ એ શું છે?
સરળ ભાષામાં, જ્યાં ભૌતિક દુનિયાની પ્રક્રિયાઓ અને કમ્પ્યુટરની ડિજિટલ પ્રક્રિયાઓ એકબીજા સાથે એકદમ ગાઢ રીતે જોડાયેલી હોય, જેમ કે ફેક્ટરીનું મશીન એ ભૌતિક થયું, સેન્સરથી ડેટા મોકલે, એ ડેટા કમ્પ્યુટર ડિજિટલ એનાલાઇઝ કરે અને પછી કદાચ મશીનની સ્પીડ કે કંઈક બદલે.
ઓકે, સમજાયું.
મુખ્ય વાત એ છે કે આઈઓટી એ કોઈ એક ટેકનોલોજી નથી, પણ એક ઇકોસિસ્ટમ છે. ઘણી બધી ટેકનોલોજી ભેગી મળીને કામ કરે છે. અને હા, એનો થોડો ઇતિહાસ પણ આપે છે. પેલો શબ્દ આઈઓટી એ કેવિન એશ્ટને 1999માં કેવી રીતે પહેલીવાર વાપર્યો હતો એની વાત.
બરાબર, એટલે ભૌતિક દુનિયા હવે ડિજિટલ રીતે જીવંત થઈ રહી છે એમ કહી શકીએ. પ્રકરણ 2માં આઈઓટીના બિલ્ડિંગ બ્લોક્સની વાત છે. કઈ ટેકનોલોજીઓ ભેગી થઈ ત્યારે આ શક્ય બન્યું? કારણ કે આમાંની ઘણી ટેકનોલોજી તો પહેલાં પણ હતી, ખરું ને? તો હવે જ કેમ આટલો મોટો બદલાવ?
હા, બહુ જ મહત્વનો સવાલ છે અને ગ્રીનગાર્ડ એ જ સમજાવે છે. વાત એમ છે કે આ ક્રાંતિ ત્યારે જ થઈ શકી જ્યારે ઘણી બધી મુખ્ય ટેકનોલોજીઓ એકસાથે એક જ સમયે પરિપક્વ થઈ, વધુ શક્તિશાળી બની અને સૌથી અગત્યનું સસ્તી બની.
અચ્છા, સસ્તી બની એ મુખ્ય છે?
બહુ જ મુખ્ય. આ બિલ્ડિંગ બ્લોક્સ કયા છે? એક તો સેન્સર્સ અને એક્ચ્યુએટર્સ. આ જાણે આઈઓટીની આંખ, કાન, નાક, ઇન્દ્રિયો અને હાથ, પગ, સ્નાયુઓ છે. તાપમાન, ગતિ, ભેજ માપતા સેન્સર હવે નાના, સસ્તા અને સારા બન્યા છે. એક્ચ્યુએટર એટલે જે કાર્ય કરે, જેમ કે વાલ્વ ખોલે કે દરવાજો બંધ કરે. બીજું, કનેક્ટિવિટી, આ તો જાણે નર્વસ સિસ્ટમ, બ્લૂટૂથ, વાઇફાઈ, 4G 5G અને ખાસ કરીને ઓછા પાવરવાળા LPWN નેટવર્ક, એના લીધે અબજો ઉપકરણો જોડાઈ શકે છે. ત્રીજું, પ્રોસેસર્સ, ઉપકરણનું નાનું મગજ. આર્ડ્યુનો, રાસબેરી પાય જેવા સસ્તા માઇક્રોકન્ટ્રોલરથી વસ્તુઓમાં બુદ્ધિ ઉમેરવી સહેલી થઈ.
અને પેલું એડ્રેસનું શું હતું? IPv6.
હા, IPv6. જૂની સિસ્ટમમાં પૂરતા ઇન્ટરનેટ એડ્રેસ જ નહોતા. અબજો નવા ઉપકરણોને યુનિક આઈડી આપવા માટે IPv6 જરૂરી હતું. અને છેલ્લે, ક્લાઉડ કમ્પ્યુટિંગ અને બિગ ડેટા. આ તો જાણે સિસ્ટમની વિશાળ યાદશક્તિ અને વિશ્લેષણ કરવાની બુદ્ધિ. આટલા બધા ઉપકરણોમાંથી આવતા કરોડો ડેટાને ક્યાંક તો રાખવો પડે, પ્રોસેસ કરવો પડે અને એમાંથી કંઈક કામનું શોધવું પડે ને. એના માટે ક્લાઉડ અને બિગ ડેટા ટેકનોલોજી અનિવાર્ય છે.
એટલે આ બધું એક સાથે આવ્યું, સસ્તું થયું, સારું થયું, ત્યારે IoTનો ધડાકો થયો.
બરાબર. કોઈ એક જાદુઈ શોધ નથી, પણ યોગ્ય સમયે થયેલો ઘણી ટેકનોલોજીઓનો સંગમ છે.
સમજાયું. હવે રોજિંદા જીવનમાં આ ક્યાં દેખાય છે? પ્રકરણ 3, ઘરમાં, શરીરમાં અને કારમાં IoT, આમાં શું આવે છે?
અહીં ગ્રીનગાર્ડ વાતને આપણા ઘર સુધી, આપણા શરીર સુધી લાવે છે. પહેલું સ્માર્ટ હોમ, પેલું નેસ્ટ થર્મોસ્ટેટ જે આપણી આદતો શીખીને એસી ચલાવે, કે પછી એલેક્સા કે ગૂગલ હોમ જેને આપણે બોલીને ગીતો વગાડવાનું કહીએ, આ બધું સગવડ આપે, વીજળી બચાવે.
હા, એ તો છે.
પણ સાથે એવા પ્રશ્નો પણ ઊભા કરે કે ભાઈ, મારી એક બ્રાન્ડની લાઇટ બીજી બ્રાન્ડના સ્પીકર સાથે વાત કરશે કે નહીં? ઇન્ટરઓપરેબિલિટી. અને આ બધો મારો પર્સનલ ડેટા ક્યાં જાય છે? ગોપનીયતા.
એ મુદ્દો છે.
બીજું, વેરેબલ્સ અને સ્વાસ્થ્ય. ફિટબેટ, એપલ વોચ જેવા ઘડિયાળ કે બેન્ડ, એ આપણા હૃદયના ધબકારા, ઊંઘ, કસરત બધું માપે છે. આનાથી આપણે હેલ્થનું ધ્યાન રાખી શકીએ, કદાચ કોઈ બીમારી વહેલી પકડાઈ જાય.
ફાયદાકારક છે.
ફાયદાકારક છે, પણ એનો બીજો અર્થ એ પણ થયો કે આપણે સતત ડેટા પેદા કરી રહ્યા છીએ. આપણે જેને ડેટા સ્ટ્રીમ્સ બની ગયા છીએ. હવે આ ડેટા કોણ વાપરશે, કેવી રીતે વાપરશે, એ મોટો સવાલ છે.
અને કાર, કનેક્ટેડ કારની વાત પણ છે.
હા, કનેક્ટેડ કાર. આજકાલની ગાડીઓ ખાલી ટ્રાન્સપોર્ટનું સાધન નથી, પણ પૈડા પર ચાલતું કોમ્પ્યુટર નેટવર્ક છે. મનોરંજન, નેવિગેશન, ગાડીમાં કંઈ ખરાબી આવવાની હોય તો એની પહેલેથી જાણ, અને ભવિષ્યમાં જે ડ્રાઈવર વગરની ગાડીઓ આવશે એનો પાયો, આ બધું IoTને આભારી છે.
આ તો વ્યક્તિગત સ્તરની વાતો થઈ, પણ તમે કહેતા હતા કે આની અસર બહુ વ્યાપક છે. પ્રકરણ 4, શહેરમાં અને ફેક્ટરીમાં IoT, એના પર આવીએ.
હા, અહીંયા IoTની ખરી તાકાત અને એનો સ્કેલ સમજાય છે. પહેલું, સ્માર્ટ સિટીઝ. આ એવા શહેરોની કલ્પના છે જ્યાં ટેકનોલોજીનો ઉપયોગ નાગરિકોનું જીવન સુધારવા અને શહેરના સંસાધનોનો વધુ સારો ઉપયોગ કરવા માટે થાય.
દાખલા તરીકે?
દાખલા તરીકે, રસ્તા પર સેન્સર હોય જે ટ્રાફિક જુએ અને એ પ્રમાણે ટ્રાફિક લાઇટ ઓટોમેટિક બદલાય. સ્માર્ટ પાર્કિંગ સિસ્ટમ જે મોબાઈલમાં બતાવે કે ક્યાં જગ્યા ખાલી છે. કચરાપેટી ભરાય એટલે સીધું મ્યુનિસિપાલિટીને સિગ્નલ જાય કે ગાડી મોકલો. વીજળીનું સ્માર્ટ ગ્રીડ જે માંગ પ્રમાણે સપ્લાય ગોઠવે. આપણા દેશમાં પણ અમદાવાદ, સુરત જેવા શહેરોમાં આ દિશામાં કામ થઈ રહ્યું છે.
હા, સ્માર્ટ સિટી મિશન હેઠળ.
બરાબર.
ઉદ્દેશ્ય, શહેરોને વધુ કાર્યક્ષમ, ટકાઉ અને રહેવા માટે વધુ સારા બનાવવાનો છે.
અને પેલું બીજું શું કહ્યું, ઇન્ડસ્ટ્રીયલ IoT?
હા, ઇન્ડસ્ટ્રીયલ IoT આ કદાચ સૌથી વધુ આર્થિક અસર કરતો વિસ્તાર છે. ઉત્પાદન, લોજિસ્ટિક્સ, ખેતી, આ બધા ક્ષેત્રોમાં ક્રાંતિ આવી રહી છે. ગ્રીનગાર્ડ GE નું એક સરસ ઉદાહરણ આપે છે.
જેટ એન્જિન વાળું?
હા, એ જ. એમના જેટ એન્જિનમાં હજારો સેન્સર હોય જે સતત એન્જિનની સ્થિતિનો ડેટા મોકલ્યા કરે. આ ડેટાનું એનાલિસિસ કરીને એન્જિનમાં કોઈ મોટી ખરાબી આવે એ પહેલા જ ખબર પડી જાય. આને કહેવાય પ્રિડિક્ટિવ મેન્ટેનન્સ.
ઓ વાહ.
આનાથી અબજો ડોલર બચે છે અને ફ્લાઇટ વધુ સુરક્ષિત બને છે. એ જ રીતે ખેતીમાં પ્રિસિઝન એગ્રીકલ્ચર. ખેતરમાં સેન્સર લગાવીને જમીનમાં ભેજ કેટલો છે, કયા પોષક તત્વો ઓછા છે એ બધું જાણી શકાય. અને પછી બરાબર એ જગ્યાએ જરૂર પૂરતું જ પાણી કે ખાતર અપાય. ઉત્પાદન વધે, બગાડ ઘટે. ખાસ કરીને ઉત્પાદન અને ખેતી જેવા આપણા મહત્વના ક્ષેત્રો માટે. પણ આ બધા ફેરફારોથી બિઝનેસ કરવાની રીત કેવી રીતે બદલાઈ રહી છે?
પ્રકરણ 5 છે, વસ્તુઓનો વ્યવસાય.
હા, આ પ્રકરણ સીધું આર્થિક અને બિઝનેસ મોડલ પર ફોકસ કરે છે અને અહીં એક બહુ જ મહત્વનો કોન્સેપ્ટ આવે છે, સર્વિટાઇઝેશન.
સર્વિટાઇઝેશન એટલે કે ઉત્પાદનોથી સેવાઓ તરફ જવું. આ કદાચ આઈઓટીનો સૌથી મોટો બિઝનેસ શિફ્ટ છે. કંપનીઓ હવે ખાલી ભૌતિક વસ્તુ નથી વેચતી, પણ એ વસ્તુ દ્વારા મળતું પરિણામ કે સેવા વેચે છે.
પેલું જેટ એન્જિન જેવું.
બરાબર. જીઈ હવે એન્જિન વેચવાને બદલે શું કહે છે? પાવર બાય ધી અવર. એટલે કે એરલાઇન્સ એન્જિન ખરીદવાને બદલે એન્જિન જેટલા કલાક ઉડ્યું એટલા કલાકના પૈસા આપે. મેન્ટેનન્સ બધું જીઈ સંભાળે.
અચ્છા.
બીજું ઉદાહરણ, કોઈ કંપની કોમ્પ્રેસર મશીન વેચવાને બદલે કોમ્પ્રેસ્ડ એરની સેવા આપે. ગ્રાહકને તો કોમ્પ્રેસ્ડ હવાથી મતલબ છે, મશીનથી નહીં. એટલે અહીં ગ્રાહક પરિણામ માટે પૈસા ચૂકવે છે, વસ્તુની માલિકી માટે નહીં.
આ તો આખો વિચાર જ બદલાઈ ગયો કહેવાય.
બિલકુલ. બીજો મુદ્દો છે ડેટા મોનેટાઇઝેશન. પેલો જે ડેટા ભેગો થાય છે ને આઈઓટી ઉપકરણોમાંથી, એ ઘણીવાર ઉપકરણ કરતાં પણ વધુ કિંમતી હોય છે. કંપનીઓ એ ડેટાનું વિશ્લેષણ કરીને નવી સમજ મેળવે, નવી સેવાઓ બનાવે, નવી આવક ઊભી કરે. અને ત્રીજું, વિક્ષેપ અને નવીનીકરણ. આઈઓટી નવા બિઝનેસ ઊભા કરે છે અને જૂના જામેલા ઉદ્યોગોને હલાવી નાખે છે. ડિસરપ્શન. નાની નવીન કંપનીઓને પણ મોટી કંપનીઓ સામે ટક્કર લેવાનો મોકો મળે છે.
એટલે વેલ્યુ હવે ખાલી વસ્તુમાં નથી, પણ એની સાથે જોડાયેલી સર્વિસ અને એમાંથી મળતા ડેટામાં છે. પણ દરેક ટેકનોલોજીની જેમ આની પણ ડાર્ક સાઇડ હશે, જોખમો હશે. પ્રકરણ 6 એના પર જ છે ને, જોખમોનું જાળું, સુરક્ષા, ગોપનીયતા અને વિશ્વાસ.
હા, અને ગ્રીન ગાર્ડ આ મુદ્દાને બિલકુલ હળવાશથી નથી લેતા, એકદમ સ્પષ્ટ ચેતવણી આપે છે. પહેલું અને સૌથી મોટું જોખમ સુરક્ષા. એને તો આઈઓટીની એચિલીઝ હીલ કહે છે, એટલે કે સૌથી નબળી કડી.
કેમ એવું?
કારણ કે જેમ જેમ વધુ ને વધુ વસ્તુઓ ઓનલાઈન આવે, એમ હેક થવાનું જોખમ વધે. તમે સાંભળ્યું હશે, બેબી મોનિટર હેક થઈ ગયા, સ્માર્ટ ઘરના ઉપકરણો હેક થયા. પેલું મીરાએ બોટનેટ આવ્યું હતું, યાદ છે? જેણે લાખો સિક્યોર ના હોય એવા કેમેરા અને રાઉટરનો કંટ્રોલ લઈને ઇન્ટરનેટ પર હુમલો કર્યો હતો.
હા, એ બહુ મોટું હતું.
એટલે આ જોખમ એકદમ વાસ્તવિક છે. ગ્રીન ગાર્ડ ભાર દઈને કહે છે કે સિક્યોરિટી એ કોઈ ફીચર નથી કે જે પછીથી ઉમેરી દેવાય, એ તો ડિઝાઇનના પાયામાં જ હોવી જોઈએ, શરૂઆતથી જ.
બરાબર.
અને બીજો મોટો મુદ્દો ગોપનીયતાનો.
હા, ગોપનીયતા.
જ્યારે આપણી આસપાસની દરેક વસ્તુમાં સેન્સર હોય અને સતત ડેટા ભેગો કરતી હોય, તો પછી આપણી અંગતતાનું શું? સ્માર્ટ સ્પીકર આપણી વાતો સાંભળે, સ્માર્ટ ટીવી આપણે શું જોઈએ છીએ એ જાણે, ગાડી આપણે ક્યાં જઈએ છીએ એનો રેકોર્ડ રાખે. આ બધો ડેટા કોનો? એનો ઉપયોગ કેવી રીતે થાય છે? શું આપણી જાણ બહાર કોઈ એનો ઉપયોગ કરે છે? આ બધા બહુ ગંભીર સવાલો છે જેના જવાબો આપણી પાસે સ્પષ્ટ નથી.
અને નૈતિકતાના પ્રશ્નો પણ ઊભા થાય છે ને.
ચોક્કસ. નૈતિકતા અને પક્ષપાત. જેમ કે શું ઇન્સ્યોરન્સ કંપનીએ આપણા ફિટનેસ બેન્ડના ડેટા પરથી આપણું પ્રીમિયમ નક્કી કરવું જોઈએ? શું સ્માર્ટ સિટી જે ડેટા ભેગો કરે છે એના એનાલિસિસમાં કોઈ પક્ષપાત આવી શકે જે અમુક વિસ્તાર કે સમુદાય માટે નુકસાનકારક હોય? આવા ઘણા નૈતિક દ્વિધાના પ્રશ્નો છે.
આ સુરક્ષા અને ગોપનીયતાના મુદ્દાઓ ખરેખર ચિંતા કરાવે એવા છે. એના પર ગંભીરતાથી વિચારવું જ રહ્યું. સારું, છેલ્લું પ્રકરણ, ભવિષ્યનું આલેખન. એ શું કહે છે? શું આગાહીઓ કરે છે?
ના, આગાહીઓ કરવાને બદલે એ તાર્કિક રીતે વિચારે છે કે આગળ શું શક્ય છે. ખાસ કરીને આઈઓટી જ્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, એઆઈ અને 5G ટેકનોલોજી સાથે ભળશે ત્યારે શું થશે. એનાથી વધુ સ્માર્ટ, વધુ શક્તિશાળી સિસ્ટમ બનશે. એઆઈ ડેટામાંથી વધુ ઊંડી સમજ મેળવવામાં મદદ કરશે અને 5G એકદમ ફાસ્ટ અને ભરોસાપાત્ર કનેક્શન આપશે. પણ અહીં ગ્રીન ગાર્ડ એક મહત્વનો કોલ ટુ એક્શન આપે છે. એ કહે છે કે આઈઓટીનું ભવિષ્ય કોઈ લખેલું નથી, એ આપોઆપ સારું જ થઈ જશે એમ માની લેવાની ભૂલ ન કરવી. આપણે સૌએ નાગરિકો, સરકારો, ટેકનોલોજી બનાવનારા, બિઝનેસ, બધાએ સાથે મળીને એક જવાબદારી લેવી પડશે.
કેવી જવાબદારી?
જવાબદારી એ સુનિશ્ચિત કરવાની કે આવનારું આઈઓટીનું ભવિષ્ય માનવ કેન્દ્રિત હોય, સુરક્ષિત હોય, આપણી પ્રાઇવસીનું રક્ષણ કરતું હોય અને બધા માટે સમાન તકોવાળું હોય.
ખૂબ જ સરસ. આટલી બધી ચર્ચા પછી જો આપણે મુખ્ય થીમ્સ કે સંદેશાઓ તારવવા હોય, એવા 3-5 મુદ્દા જે શ્રોતાઓએ ખાસ ધ્યાનમાં રાખવા જેવા હોય, તો એ કયા હશે?
ચોક્કસ. મને લાગે છે 5 મુખ્ય થીમ્સ છે જે વારંવાર સામે આવે છે. 1. ભૌતિક અને ડિજિટલ વિશ્વનું અભૂતપૂર્વ સંમિશ્રણ. આ બે દુનિયા હવે અલગ નથી, ભેગી થઈ રહી છે. ભૌતિક વસ્તુઓને ડિજિટલ ક્ષમતા મળી રહી છે. જેમ આપણે અમદાવાદમાં ટ્રાફિક લાઇટની વાત કરી, એ ભૌતિક અને ડિજિટલનું સીધું જોડાણ છે.
બરાબર.
2. ડેટા ઇઝ ધ ન્યૂ કિંગ. અસલી વેલ્યુ હવે ઘણીવાર ભૌતિક વસ્તુમાં નથી, પણ એમાંથી જે ડેટા નીકળે છે અને વહે છે એમાં છે. જેમ ગુજરાતનો ખેડૂત સેન્સર ડેટા વાપરીને પાક સુધારે, ડેટા જ નિર્ણય લેવામાં મદદ કરે છે. 3. સર્વિટાઇઝેશન, પેલું ઉત્પાદનથી સેવા તરફ જવાનું. બિઝનેસ મોડલ બદલાઈ રહ્યું છે, વસ્તુ વેચવાને બદલે પરિણામ વેચવાનું. પેલું વોટર પ્યોરિફાયરનું ઉદાહરણ, શુદ્ધ પાણીની ગેરંટી માટે પૈસા લેવા, મશીન માટે નહીં.
સાચી વાત.
4. સુરક્ષા અને ગોપનીયતા અનિવાર્ય છે, વૈકલ્પિક નથી. આ કોઈ એક્સ્ટ્રા ફીચર નથી, આ પાયો છે. જો લોકો સિસ્ટમ પર ભરોસો નહીં કરે તો આ બધું ચાલશે નહીં. પેલા સ્માર્ટ મીટર કે સીસીટીવીના ડેટાની ચિંતા આપણને થાય છે ને, એ આ જ વાત છે.
બિલકુલ.
5. સગવડ વિરુદ્ધ નિયંત્રણ. આઈઓટી આપણને ઘણી સગવડ આપે છે, કાર્યક્ષમતા આપે છે, પણ એના બદલામાં આપણે શું આપીએ છીએ? આપણો ડેટા, આપણી પ્રાઇવસી, કદાચ થોડી આપણી સ્વતંત્રતા પણ. જેમ ઓનલાઈન પેમેન્ટ સહેલું છે પણ ફ્રોડનું જોખમ છે ને, આ બેલેન્સ ક્યાં રાખવું એ સતત વિચારવું પડે.
આ 5 મુદ્દા ખરેખર વિચારવા જેવા છે, અને પુસ્તકમાં ઘણા એવા વાક્યો કે વિચારો પણ છે જે યાદ રહી જાય. એવા કેટલાક મુખ્ય વિચારો પર વાત કરીએ જે આખી વાતનો સાર પકડી લેતા હોય.
હા, કેટલાક કોટ્સ જેવા વિચારો છે જે ખરેખર અસરકારક છે. એક છે, આઈઓટી એ વસ્તુઓ વિશે એટલું નથી જેટલું ભૌતિક વિશ્વ માટે એક ડિજિટલ નર્વસ સિસ્ટમ બનાવવા વિશે છે. આનો મતલબ શું? કે આપણું ફોકસ ખાલી ગેજેટ્સ પર ના હોવું જોઈએ, પણ એ કેવી રીતે જોડાય છે, માહિતી કેવી રીતે વહે છે એના પર હોવું જોઈએ.
એટલે કે મોટી પિક્ચર જોવાની વાત છે.
બરાબર. બીજો વિચાર જે બિઝનેસ મોડલના ફેરફારને બરાબર પકડે છે, આઈઓટી અર્થતંત્રમાં બિઝનેસ મોડલ ઉલટાઈ ગયું છે. મૂલ્ય હવે મુખ્યત્વે ભૌતિક ઉત્પાદનના એક વખતના વેચાણમાં નથી, પરંતુ કનેક્ટેડ ઉત્પાદન દ્વારા સક્ષમ થયેલા ડેટા અને સેવાઓના સતત પ્રવાહમાં છે. આ સીધી સર્વિટાઇઝેશનની વાત છે. અને સુરક્ષા ગોપનીયતાવાળી વાત પર આ વાક્ય બહુ દમદાર છે. સુરક્ષા અને ગોપનીયતા એ આઈઓટીમાં પાછળથી ઉમેરવાની સુવિધાઓ નથી, તે એ પાયો છે જેના પર તેનું નિર્માણ થવું જોઈએ. વિશ્વાસ વિના સમગ્ર કનેક્ટેડ એન્ટરપ્રાઇઝ પડી ભાંગે છે. આ વારંવાર યાદ રાખવા જેવું છે.
એકદમ સાચી વાત. પાયો જ નબળો હોય તો ઇમારત ટકી નહીં.
બિલકુલ. અને છેલ્લે, આ વિચાર આપણને સતત સવાલ પૂછવા પ્રેરે છે. આઈઓટી દ્વારા ઓફર કરવામાં આવતી દરેક સુવિધા માટે આપણે પૂછવું જોઈએ કે બદલામાં આપણે શું આપી રહ્યા છીએ. સ્માર્ટ હોમ કદાચ કાર્યક્ષમતા આપે છે, પરંતુ શું તે આપણી અંગત પળોના ભોગે આવે છે? આ આપણને ટેકનોલોજીના ઉપયોગ વિશે વધુ સભાન બનાવે છે.
એટલે કે ફાયદા સામે નુકસાન શું છે એ જોતા રહેવું.
હા.
તો હવે આ બધી વાતો, આ સમજ, એને પ્રેક્ટિકલ લાઈફમાં કેવી રીતે ઉતારવી? સામાન્ય માણસ માટે, બિઝનેસ માટે, સમાજ માટે આનો શું મતલબ કાઢવો?
વ્યક્તિગત સ્તરે વાત કરીએ તો મને લાગે છે પહેલું કામ છે જાગૃત ગ્રાહક બનવાનું.
એટલે
જ્યારે પણ કોઈ સ્માર્ટ વસ્તુ લઈએ ત્યારે થોડું પૂછપરછ કરવી. આની પ્રાઇવસી પોલિસી શું છે? મારો ડેટા ક્યાં જશે? કેવી રીતે સચવાશે? બીજું, ટેકનોલોજીનો ઇરાદાપૂર્વક ઉપયોગ કરવો. ખાલી દેખાદેખીમાં નહીં, શું આ ખરેખર મારું જીવન સુધારે છે? હેલ્થ માટે, ઉર્જા બચાવવા માટે. અને ત્રીજું, બેઝિક ડિજિટલ હાઇજીન રાખવી. સ્ટ્રોંગ પાસવર્ડ, સોફ્ટવેર અપડેટ કરતા રહેવું.
બરાબર. અને બિઝનેસ માટે શું સલાહ છે?
બિઝનેસ માટે પુસ્તક કહે છે કે વ્યૂહાત્મક રીતે વિચારો. આઈઓટીને ખાલી આઈટી ડિપાર્ટમેન્ટનો પ્રોજેક્ટ ના ગણો, એને મેઇન બિઝનેસ સ્ટ્રેટેજીનો ભાગ બનાવો. વિચારો કે આનાથી આપણી ઓપરેશનલ એફિશિયન્સી કેવી રીતે વધે. દાખલા તરીકે, ગુજરાતની કોઈ ફેક્ટરી મશીન પર સેન્સર લગાવીને મેન્ટેનન્સ ખર્ચ ઘટાડી શકે. અને ડેટાનો ઉપયોગ કરીને ગ્રાહક સંબંધો કેવી રીતે વધુ સારા બને. નવી સેવાઓ આપી શકાય. પેલું સર્વિટાઇઝેશન મોડલ આપણા બિઝનેસમાં લાગુ પડે કે કેમ એ ચકાસવું.
અને સમાજ કે સરકાર માટે?
સમાજ માટે સૌથી અગત્યનું છે માહિતગાર નીતિ ઘડતર. ડેટા કોનો, એના અધિકારો શું, સિક્યોરિટીના સ્ટેન્ડર્ડ શું હોવા જોઈએ, પ્રાઇવસીનું રક્ષણ કેવી રીતે થાય, આના માટે સ્પષ્ટ કાયદા અને નિયમોની જરૂર છે. સ્માર્ટ સિટી જેવા પ્રોજેક્ટ બને ત્યારે નાગરિકોની પ્રાઇવસી અને સુરક્ષા પહેલા વિચારવી પડે. અને આપણે નાગરિક તરીકે પણ આપણે પણ સવાલ પૂછતા રહેવું જોઈએ. જાહેર જગ્યાએ આજે કેમેરા લાગ્યા છે કે બીજા આઈઓટી ઉપકરણો છે, એનો ડેટા ક્યાં જાય છે, કોણ વાપરે છે, અને જે લોકો ટેકનોલોજી બનાવે છે, વિદ્યાર્થીઓ છે, એમના માટે સંદેશ છે કે ખાલી ટેકનોલોજી ના બનાવો, પણ વાસ્તવિક સમસ્યાઓ ઉકેલવા પર ધ્યાન આપો, સિસ્ટમ લેવલ પર વિચારો.
ખૂબ જ સરસ. આટલી બધી ચર્ચા પછી અંતમાં જો હું પૂછું કે તમારા માટે આ પુસ્તક અને આપણી આખી વાતચીતમાંથી સૌથી મોટો ટેકઅવે, મુખ્ય બોધપાઠ શું રહ્યો?
મારા માટે બે વાત મુખ્ય છે. પહેલી કે પહેલી સુરક્ષા અને ગોપનીયતા. એ વૈકલ્પિક નથી, એ પાયો છે. ભરોસો નહીં હોય તો કંઈ નહીં ચાલે. અને બીજું, જે ગ્રીન કાર્ડ છેલ્લે કહે છે કે ભવિષ્ય લખાયેલું નથી. ટેકનોલોજી જાતે નક્કી નહીં કરે, આપણે માણસો આપણા નિર્ણયોથી નક્કી કરીશું કે આઈઓટી માનવતા માટે સારું બને, એ આપણા હાથમાં છે.
અને મારા માટે જે વાત સૌથી વધુ અસર કરી ગઈ તે છે આ ટેકનોલોજીનો સ્કેલ, એની સર્વવ્યાપકતા. એક નાનકડા ફિટનેસ બેન્ડથી લઈને આખા શહેરનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોડાઈ રહ્યું છે, આ વિચાર જ મોટો છે. અને બીજું, પેલું સર્વિટાઇઝેશન, એ ખાલી બિઝનેસ મોડેલ નથી બદલી રહ્યું, પણ ઉત્પાદક ગ્રાહકના સંબંધને જ નવો આકાર આપી રહ્યું છે. વેલ્યુ હવે વસ્તુમાં ઓછી અને સેવા કે ઇન્સાઇટમાં વધુ છે. આ ખરેખર ભવિષ્યનો ઇશારો છે.
ચોક્કસ. એકંદરે સેમ્યુઅલ ગ્રીનગાર્ડનું આ પુસ્તક આઈઓટીની આ જે જટિલ દુનિયા છે એને સમજવા માટે બહુ જ બેલેન્સ્ડ અને ઉપયોગી ગાઈડ છે. એ આપણને ઉત્સાહ પણ આપે છે અને સાથે સાવચેત પણ કરે છે.
ખરેખર. અને આ ચર્ચાના અંતે એક વિચાર આપણા સૌ માટે છોડી જઈએ. જેમ જેમ આપણું જીવન, આપણા શહેરો, આપણા ઉદ્યોગો બધું વધુને વધુ કનેક્ટેડ થતું જાય છે, તેમ શું આપણે ખરેખર વધુ સશક્ત, વધુ સ્વતંત્ર બની રહ્યા છીએ? કે પછી અજાણતા જ ટેકનોલોજી અને ડેટાના એક અદૃશ્ય જાળામાં વધુને વધુ ફસાઈ રહ્યા છીએ? આ પ્રશ્ન પર વિચારતા રહીએ.
ચોક્કસપણે વિચારવા જેવો પ્રશ્ન છે.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.